જેનું સ્વરૂપ જ કલ્યાણકારી છે, મંગલમય છે. એટલે જેમ અજવાળું અંધારાને આંકી કાઢે, હરી લે, એમ ભગવાનનું સ્વરૂપ પણ મંગલ ભવન અમંગલ હારી. અંધારામાં બધા કોઈને ગમે નહીં, અજ્ઞાનનું અંધારું હોય તો એ ના ગમે, અને એમને મેં અંધારું હોય તો ભયાવહ લાગે. તો એ જે અમંગળ છે, જે ભયાવહ છે, એને સંપૂર્ણ રીતે દૂર કરી દેનાર છે. સહેજે ત્યાં ઉભું રહેવા દે જ નહીં. એક દીવો પ્રગટાવીએ તો અંધારું ગમે એટલા વર્ષો જૂનું હોય, વકીલ કરે કે હું આટલા જ વર્ષ જઈ રહું છું, હવે કેમ ખાલી કરું, એનો સહેજે દાવો ચાલી શકે ખરો? વકીલ જ એક તારો કેસ હાથમાં મારે નથી લેવાનો. જે કલ્યાણકારી છે ને, એનું અનુસંધાન થતાની સાથે જ અકલ્યાણ આપોઆપ ભાગી જ જાય. સૂર્ય ઉગે એટલે અંધારું ભાગી જાય, દૂર થઈ જાય છે. એને એ ઉભું ના રહી શકે, ભગવાનને પણ ફરિયાદ કરવા ના જઈ શકે. અમંગલને ભાગવું જ પડે. જેની પાસે ગયું હોય એ જેને રાખવા તૈયાર ના હોય તો ભગવાન સાંભળવા ક્યાંથી તૈયાર હોય? અંધારું એકવાર ત્રાસી ગયું, એને બ્રહ્માજી વિધાતા પાસે ફરિયાદ કરી કે આ પ્રકાશ, આ સૂર્ય મને ક્યાંય જંપવા દેતો નથી, ટકીને એક સેકન્ડ પણ ઉભો રહેવા દેતો નથી, મારું કંઈક કરો. અંધારાની ફરિયાદ સાંભળીને વિધાતા કે ભલે સારું, કે તમે મારું સર્જન કર્યું છે, મારું પાલન તમારે જ કરવાનું હોય ને. આ અંધારું મને ક્યાંય કહેતા ક્યાંય અંધારું મને ઉભું જ નથી રહેવા દેતું, પ્રકાશ પાછળ દોડ્યો જ છે, પાછળ પડ્યો છે, મારી પાછળ પડ્યો છે. સૂર્યને બોલાયો કે કેમ આ પ્રકાશને બોલાવ્યો, શું કરું છું તું? આ અંધારું મારું સર્જન છે, તું પ્રકાશ એ મારું સર્જન છે. ભગવાન કહોતો શું છે, શું પણ મારો કોઈ ગુનો, મારી કોઈ અપરાધ કે તારી સામે ફરિયાદ છે, કહો, મારાથી શક્ય છે તું સુધારી લઈશ. પેલું કે છે કે અંધારું પેલું તારા નામની ફરિયાદ કરે છે, મને બહુ હેરાન કરે છે, ઉભા રહેવા દેતું નથી ક્યાંય. તો પ્રકાશ કે છે કે સૂર્ય કે છે અંધારું શું છે મને ખબર જ નથી ને, મેં જોયું જ નથી ને, મેં જોયું હોય ને એને ઓળખતો હોય તો હું એને કહું તને નહીં પજવું. મંગલ ભવન અમંગલ હારી, અમંગલ ને ત્યાં એ ઉભું રહી શકે જ નહીં. ઘેરથી અહીંયા આવ્યા છો, વહેલા ઉઠ્યા છો, ભગવત સ્મરણના વાતાવરણની અંદર લગભગ તરબોળ છે, મંગલકારી છે. ઘરનો પરિવારનો બહારનો વ્યવહાર છે જે અત્યારે યાદ આવે છે, કેવા શાંતિથી બેઠા છે, આ મંગલ. અને અમંગલ હારી, દરવાજા બહાર રાખ્યો અંદર પણ દરવાજા બહાર જાવ જોઈએ, પછી વળગી પડશે, વળ હવન ત્યાં પહોંચો જોઈએ, પછી જુઓ જોઈએ બધા. તો જે કઈ ભોળા નાથે કેટલી સરસ ચોપાઈ બનાવી છે, મંગલ ભવન અમંગલ હારી. દરેકને ગમે કે અમંગલને ટાળવા માટે આ મંગલને ભજો. જ્યાં સુધી ભગવત સ્મરણ, ભગવાન સેવા, ભગવાન આપણો સત્સંગ હશે ત્યાં સુધી એ મંગલકારી હશે, મનની અંદરની કેટલી અશાંતિઓ ત્યાં સુધી દૂર રાખશે. અને એટલા માટે જ ભગવાનના વિગ્રહને મંગલ ભવન અમંગલહારી કહ્યું. હોય તો પણ એને હરી લે, જેમ જે મહારાજને માટે લક્ષ્મણદાસજી મહારાજે સ્તુતિ કરી, યત્સંગાન નષ્ટ પાપા, જેના સાનિધ્યે જેના આશ્રય વચ્યા છે એટલે એ અજવાળા અગાડી અંધારું ઊભું રહી જ ન શકે. નષ્ટ પાપા, જે મહારાજ તો જ્ઞાન પ્રકાશ છે અને સૌનો પાપનો અંધકાર છે, અણસમજનો અંધકાર છે, પણ જે મહારાજ તો ઝળહળતું તેજ છે. જાસ બચન રવિ કર નિકર, સૂર્યના કિરણ કરતા પણ જ્વાજલ્યમાન છે. સૂર્ય ઉગે તો અંદરના અંધારા ન જતા, પણ ગુરુ મહારાજના શબ્દનો સૂર્ય ઉદય થાય એની સાથે અંતઃકરણનો અંધારો દૂર થઈ જાય. સદગુરુ શબ્દનો સૂર્ય ઉદય થયો, ત્રિવિધ તિમિર તરત ત્રાસ આપવા. મંગલ અને અમંગલ શું છે એ જીવનની અંદર પહેલું સમજવું પડે. જો મંગલ અમંગલ ને સમજીએ ને તો પછીથી જેમ અનાજ સાફ કરવા બેઠા કે ઘર સાફ કરવા બેઠા આઈએ તો દાગ શું છે, કચરો શું છે તરત ખબર પડી જાય, અને એ કચરાને નિકાલ કરવા માટે આપણે તૈયાર થઈ જાય. એમ મંગલ શું છે, અમંગલ શું છે, આપણું હિત શામાં છે, આપણું અહિત શું છે, એને પહેલું સમજી લઈએ તો આપોઆપ એ જ્ઞાન, એ સમજણ આપણા પોતામાં આવી જાય. તો એવું મંગલ ભવન દ્રવસો, એ અમારી ઉપર પ્રસન્ન થાવ. મંગલ ભવન દ્રવસો અમારી ઉપર પરિપૂર્ણ પૂર્ણ રીતે ઓળધોળ થઈ જાય. એને મન ચરણે મૂકીને રાચું. રાચવાનું ક્યારે હોય? આમ પ્રસંગે આવ્યા છો, મેળામાં કેવા રાચ્યા, કેવો આનંદ લીધો, કેટલો ઉત્સાહ રહ્યો, એનું નામ રાચું. મન ચરણે મૂકીને રાચું, દ્રવસો. બસ એ રીતે પ્રભુ મારી ઉપર દ્રવીભૂત થાય, હું દ્રવીભૂત થઉં, મારું હૈયું દ્રવીભૂત થાય, મારી 10 ઇન્દ્રિયો દ્રવીભૂત થાય. દ્રવ ઉસો દશરથ, 10 રીત, 10 ઇન્દ્રિયો, એ પણ ભગવાનના એ બાલ સ્વરૂપ આગળ દ્રવીભૂત થઈ જાય, પીગળી જાય, ઓગળી જાય. તો આવા ભાવથી ભગવાન શિવે આ ચોપાઈનો ઉદ્ગાર, અનુભવ તૃપ્તિનો ઉદ્ગાર, ભગવાન શિવને અનુભૂતિ છે ભગવાનના નિરાકાર અને સગુણ ને નિર્ગુણ બેવની અનુભૂતિ છે, અને એટલા માટે જ આ ચોપાઈને પોતાના હૃદયપૂર્વક અંતઃકરણથી વ્યક્ત કરી છે. દ્રવઉ સો, સો એટલે કયા? મંગલ ભવન, જે મંગલનો ભંડાર છે, જ્યાં થોડું ઘણું ચપટી નથી, ખોબોય નથી, મુઠીયે નથી, ભવન એનો આખો ભંડાર ભરેલો છે, તે એ ભગવાનના ઉપર મારી બધી જ વૃત્તિઓ દ્રવીભૂત થઈ જાય. દ્રવસો દસે દસ ઇન્દ્રિયો, બધી જ વૃત્તિઓ, બધા જ ભોગો અને વિષયો ક્યાંય દૂર ભાગી જાય અને અડી જ ન શકે, તેવા ભાવથી ભગવાન શિવ પોતે જ પોતાના હૃદયથી દ્રવીભૂત થઈને ભગવાનના આ મંગલ સ્વરૂપનું અહીંયા આગાડી સૌ પ્રથમ સ્મરણ કર્યું. બંદવ પાલ રૂપ સોઈ સોઈ રામ, સોઈ રામ કહ્યું મંગલ ભવન, જે મંગલ ભવન છે એ રામ, અને એ બાળ સ્વરૂપ છે, નિર્દોષ છે, ત્યાં કોઈ પણ જાતનો કે નાનું બાળક કોઈની પણ પાસે અસ્તુ અસ્ત જતું રહેશે, અને કોઈ અજાણ્યો માણસ બોલશે તો એને હસતા આવડશે તરત. નિર્દોષ બ્રહ્મ નિર્દોષ છે, અને નિર્દોષ બ્રહ્મની ઉપાસના સાકારને સાકારની અંદર કરવા, નિર્ગુણ છે છતાંય બાલ સ્વરૂપનો સ્વીકાર કરી દીધો, એનો એની ઉપાસના, એનું સ્મરણ, એની સેવા, પુષ્ટિ શું છે? આ જ ભક્તિ પુષ્ટિ છે, સેવાની પુષ્ટિ છે, અને એને જ જેનું પોષણ થયા કરે એને પુષ્ટિનો માર્ગ કયો. બસ આ માર્ગે ચાલો, તમારું હંમેશને માટે તમારી ભક્તિનું, તમારી શ્રદ્ધાનું, તમારી સેવાનું પોષણ થયા કરશે, પોષણ. અને એટલે કે બંધવ બાલ રૂપ સોઈ, કે જે મંગલકારી છે એને હું એને જ વંદન કરું, એની જ ઉપાસના કર્યા કરું. કેટલો સરસ ભાવ છે. અને ભગવાન ઠાકોરજીના બાલ સ્વરૂપને ગમે તો આપણને ગમે, પણ પ્રકૃતિના કોઈ પણ નાના બચ્ચાને, બાળકને લઈ લેવાનું કેવું મન થાય છે? કોઈ પણ હોય, આપણે તો હાથીનું બચ્ચું જોયું છે, મજા આવે એની જોડે. અને એ કેવું ખબર છે, તમે એને જ્યાં આંચ ફેરવો ને એની સૂંઢ ત્યાં ફેરવે, એટલો ને એટલો પ્રેમ વાત્સલ્ય આપે. સિંહના બચ્ચા જુઓ, સિંહ ગાડી ના જવાય, પણ સિંહનું બચ્ચું તમે ઉઠાવી લો ને, કેમ? બાળક છે. બંધવ બાલ રૂપ, કે બાળકની અંદર કોઈ રાગ દ્વેષ કશું જ ના હોય, અને એટલા માટે એ મંગલ ભવન છે, અને એટલા માટે જ એની ઉપાસના પુષ્ટિ માર્ગની અંદર કરેલી છે.